તારીખ 22/5/1997 શ્રી સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 172 173 અને 174 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 127
પ્રશ્ન ચાલે છે. સમય સાધની 17-18 ગાથામાં અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા સૌને સદા એટલે નિરંતરપણે પોતે જ અનુભવમાં આવે છે અને અનુભવમાં આવતો હોવા છતાં પણ પોતાને એની ખબર હોતી નથી. ત્યારે અહીંયા અનુભૂતિ એટલે નિર્વિકલ્પ દશા થાય છે એ વાત નથી લેવી. પહેલું સ્પષ્ટીકરણ એ હતું, કેમ કે અનુભૂતિનો રૂઢિઅર્થ એ છે નિર્વિકલ્પ સ્વાનુભવ થાય એને શાસ્ત્રમાં સ્વાનુભૂતિ કહી છે, એ વાત અહીંયા નથી લેવી. અહીંયા તો જ્ઞાન સ્વભાવ પોતે જ્ઞાન પર્યાયમાં પરિણમી રહ્યો છે અને એનું વેદન ચાલુ છે બધાને એમ કહેવું છે. હવે જેને ખબર નથી અનાદિથી એ વાતની ખબર નથી, એવા જગતના જીવોમાં કોઈ કોઈ જીવોને એ કેમ ખબર પડે એવી જિજ્ઞાસા અને ભાવના થાય છે, એના માટે આચરતા છે. ત્યારે મૂળ ગાથામાં તો આચાર્ય મહારાજે એમ કહ્યું કે મોક્ષની કામના વાળો હોય એને આત્મા ઓળખાય છે, કે સૌ પ્રથમ તો રાજાને ઓળખવો એટલે જીવને ઓળખવો. ઓળખી કોણ શકે કે મોક્ષની કામના વાળો થયો હોય તે મુખ કામે, જેને સંસારથી છૂટવું હોય અને મુક્ત થવું હોય. સંસારમાં મોટા ભાગે મુમુક્ષુઓ એમ કહે છે કે સંસારના દુઃખોથી અમારે છૂટવું છે. વોટેરિયન્સને કેવા દુઃખ છે, રોગીઓને કેવા દુઃખ છે, દરિદ્રીઓને કેવા દુઃખ છે, એ તો કોઈ દોષના ફળ છે. જે દુઃખ છે એ તો દોષના ફળ છે. તમારે એવું દુઃખી થવારૂપી કાર્ય અથવા ફળ નથી જોતો તો એના કારણનો નાશ પહેલા કરવો જોઈએ. સુવિચારણા તો જ્ઞાન સુધી જાય છે. એટલે એટલું દુઃખ નથી જોઈતું એમને, જેને દુઃખનું કારણ નથી જોઈતું એને દુઃખ નથી જોઈતું. દુઃખનું કારણ પ્રિય લાગે, દુઃખનું કારણ છે એ પ્રિય લાગે, બહારમાં ઇષ્ટ પદાર્થો કલ્પેલા ઇષ્ટ પદાર્થો, અને દુઃખ નથી જોઈતું એ બે વાત કેમ બનવાની હતી? એ વાત તો બનવાની નથી. એટલે માત્ર એમ નથી જોવું કે આ બધા દુઃખી થાય છે, મારે દુઃખી નથી થવું. જે કારણથી એ દુઃખી થયા છે એ કારણ મારામાં છે કે નહીં એ મારે તપાસવું જોઈએ. જો મારે દુઃખી ન થવું હોય તો ત્યાં સુધી વિચારવું જોઈએ. કે છે કે એ રીતે સર્વ દોષથી જે મુક્ત થવા માંગે છે એ સર્વ દુઃખથી મુક્ત થવા માંગે છે. મુક્ત થવું છે મોક્ષની કામના વાળાનો અર્થ શું થાય છે? મોક્ષની કામના વાળો તે જીવ છે કે જે સર્વ દોષથી મુક્ત થવા માંગે છે, પછી ઓટોમેટિક દુઃખથી તો મુક્ત થઈ જ જશે. એવા જીવને અહીંયા બે વચનો બહુ સારા લીધા છે આપણે કદાચ સ્વાધ્યાય છે, ધ્યાન ખેંચવા જેવી વાત છે. એ બે જગ્યાએ છે કે ત્રીજી લીટી છે ઉત્તરમાં કે ચૈતન્ય દ્રવ પોતે પોતાના જ્ઞાન સ્વભાવે ઓળખાય તેવી રીતે અનુભવમાં આવી રહ્યું છે. આ ઇમ્પોર્ટન્ટ વાત છે. કે ચૈતન્ય દ્રવ છે એ અનુભવમાં આવી રહ્યું છે એટલું ન લીધું, ઓળખાય એ રીતે અનુભવમાં આવી રહ્યું છે. કોને કે ઓળખવાનો મુખ કામણે થઈને પ્રયાસ કરતો હોય એને આવી રહ્યું છે, ઓળખાય એવી રીતે અનુભવમાં આવી રહ્યું છે. ન ઓળખાય એવી રીતે અનુભવમાં જો આવતું હોય તો કોઈને ઓળખાણ ન થાય, પણ અનેકને ઓળખાણ થઈ છે એ વાત જ એમ સાબિત કરે છે કે આ વચનામૃત સત્ય છે. કે ચૈતન્ય દ્રવ પોતે પોતાના જ્ઞાન સ્વભાવે ઓળખાય તેવી જ રીતે અનુભવમાં આવી રહ્યું છે. જો એમ છે તો મને ઓળખાતું નથી એનું કારણ કે ઓળખાય એ રીતે અનુભવમાં આવી રહ્યું છે, છતાં પણ મેં તે પ્રકારની યોગ્યતા પ્રાપ્ત કરી નથી, અથવા તે પ્રકારની યોગ્યતા કેળવવી જોઈએ, કેળવવી ઘટે ત્યાં સુધી હું પહોંચ્યો નથી, ખામી મારી છે. ચૈતન્ય દ્રવ્ય તો સદાય ઓળખાય એવી જ રીતે અનુભવમાં આવી રહ્યું. એક વાત. બીજું, જેથી પાંચમી લીટી છે કે જાણનારો તો બધાને અનુભવમાં આવી રહ્યો છે, પણ પોતે લક્ષ્ય દઈને યથાર્થપણે જાણતો નથી. હવે કોઈ એમ કે અમને તો મોક્ષની ભાવના છે, અમારે તો મોક્ષની કામના છે, અને અમારે હવે મોક્ષ સિવાય કાંઈ જોતું નથી એવું અમે નિર્ણય કરી લીધો છે, અમારે મોક્ષ જ જોઈએ, હવે કાંઈ બીજું જોતું નથી. મોક્ષ હોય અને એ પ્રકારના વિચારો આવતા હોય અને નિશ્ચય પણ પોતે કર્યો હોય એમાં નિશ્ચય કરવામાં વાંધો શું? જો યથાર્થ લક્ષ્ય બંધાણું હોય તો તારું અવલોકન ચાલુ થવું જોઈએ, અપક્ષપાત પણે પોતાના દોષોનું અવલોકન ચાલુ થવું જોઈએ. એ ઉપરાંત પરિપક્વપણે અવલોકનની પ્રક્રિયાને પ્રોસેસ ભેજા પછી પોતે લક્ષ્ય દઈને યથાર્થપણે જાણે તો લક્ષ્યમાં આવે, લક્ષ્ય ગોચર થાય. ઓળખાય ક્યારે? ઓળખવાની વાત બેનશ્રી ઘણી જગ્યાએ કરે છે, પણ અહીંયા બહુ સરસ ખોલીને વાત કરી છે કે મોક્ષની કામના વાળો જીવ પણ પોતે લક્ષ્ય દઈને યથાર્થપણે ઓળખવાનો પ્રયત્ન કરે ત્યારે એને ઓળખાય, નહીતર ત્યાં સુધી ઓળખાય. એટલે અવલોકન કરતા 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 પોતાને પોતાની ઓળખ કરવાની તીવ્ર વૃત્તિ, અપૂર્વ જિજ્ઞાસા ઉત્પન્ન થઈ જવી જોઈએ. કે જે અપૂર્વ જિજ્ઞાસાને વશ એક ધારું એનું ઓળખવાની ખોજ, શોધ, અંતરશોધ એના પ્રયત્ન ચાલે, એનો પ્રયાસ ચાલ્યા કરે એક ધારો તો ઓળખાય. એક ધારો એટલા માટે લેવો છે કે જો એક ધારો એ પ્રયાસ નથી હોતો તો જીવ બીજે બીજે પણ રસ લે છે અને માથું મારે છે, એનું નુકસાન એને આડું આવે છે, પોતાનું આગળ વધવામાં નુકસાન આડું આવે છે. એટલે પોતે લક્ષ દઈને યથાર્થપણે જાણતો નથી, લક્ષ દઈને જાણતો નથી એમ નથી લીધું, યથાર્થપણે લક્ષ દઈને જાણતો નથી. યથાર્થપણું એટલે શું? કે મોક્ષની કામના થયા પછી પણ, અવલોકન સારી રીતે ચાલ્યા પછી પણ, શું ઓળખવાની જિજ્ઞાસા અપૂર્વ આવવી જોઈએ. ત્યારે ઓળખાય છે, ઓળખાય ત્યારે બીજું સંકેત થાય. એ બે વાત વચનો છે, એ બહુ ખાસ લીધા છે વિચારવા જેવા. પોતે પોતાના જ્ઞાન સ્વભાવ રૂપે અનુભવાય રહ્યો છે. કેવા સ્વરૂપે અનુભવાય રહ્યો છે? જ્ઞાન સ્વભાવ રૂપે અનુભવાય રહ્યો છે. કેમ કે ત્યાં સ્વભાવ સિવાય બીજું કાંઈ છે નહીં. જે જ્ઞાન વેદન છે એ જ્ઞાન વેદનમાં તો સ્વભાવ સિવાય બીજું કાંઈ છે નહીં, એ એકાંત શુદ્ધ છે. આપણે જે ભાવનાના બોલ લીધા છે એમાં ચોથો બોલ છે, એકાંત શુદ્ધ પ્રત્યક્ષ અનુભૂતિ સ્વરૂપ છો. એકાંત શુદ્ધ ત્યાં શબ્દ શું કરવા દીધો? શુદ્ધમાં એકાંત શબ્દ શું કરવા દીધો? કે અનાદિથી અનંતકાળ નિગોદમાં પ્રચુર કષાય કલંકની વચ્ચે રહ્યા છતાં પણ એમને એકાંતે શુદ્ધ જ રહ્યો છે. સર્વથા શુદ્ધ રહ્યો છે એટલે એકાંત શુદ્ધ રહ્યો છે, કેમ કે પોતે અનુભૂતિ સ્વરૂપ છે. પોતે પોતાના જ્ઞાન સ્વભાવ રૂપે અનુભવાઈ રહ્યો છે. બધાને નાયક જે જાણનાર આત્મા છે તે બધાને ચૈતન્યતા રૂપે અનુભવમાં આવે છે. ચૈતન્યતા એટલે ચૈતન્યપણે અનુભવમાં આવે છે. એકવાર ગુરુદેવે પ્રવચનમાં એવી વાત લીધી હતી, તારી જીભ ઉપર સાકરનો ટુકડો મૂક્યો છે અને હવે તું અમને પૂછે છો કે સાકર ગળી હોય એટલે કેવી હોય, અમને સમજાવો. સાકર ખાવાથી ગળી લાગે, એ ગળી લાગે એટલે કેવી લાગે એ અમને સમજાવો ને ગળપણ એનું સમજાવો ને. તો કે જો ભાઈ, એક તો ગળપણ છે એ સમજવાનો વિષય નથી, સ્વાદ લઈને સમજવાનો વિષય છે પણ વાતોથી સમજવાનો વિષય નથી. બીજું, તારા મોઢામાં સાકર છે? તારા મોઢામાં સાકર છે અને તને તને એનો સ્વાદ ન આવે એમ બને નહીં. સ્વાદ નથી આવતો અમે માનવા તૈયાર નથી. કેવી રીતે માનીએ અમે? કદાચ એમ કે ભાઈ મારા મોઢામાં સાકર છે પણ મને એનો સ્વાદ નથી આવતો એટલે પૂછું છું. બિલકુલ ખોટી વાત, અમે માનવા તૈયાર. કેમ કે ત્યાં જીભ પણ છે અને સાકર પણ છે, વાત પૂરી થઈ જાય છે. ત્યાં તો બે પદાર્થ છે તો પણ સ્વાદ આવવો અનિવાર્ય છે. જીભ ઉપર સાકર મૂકીને કોઈ એમ કે મારે સ્વાદ નથી લેવો તો સ્વાદ આવવો અનિવાર્ય છે. બે ચીજ છે તો ભિન્ન ભિન્ન બે ચીજ છે, સાકર જુદી ને જીભ જુદી. જીભ તે સાકર નથી, સાકર તે જીભ નથી. અહીંયા તો જ્ઞાન એક જ ચીજ છે કે જે વેદાઈ રહ્યું છે ને જે વેદી રહ્યું છે. જ્ઞાન તે એક જ ચીજ છે કે જે વેદાઈ રહ્યું છે ને વેદી રહ્યું છે, ને પર્યાયના મુખમાં એ વાત તો ચાલી રહી છે. જ્યાં અનુભવ થાય છે એ તો જેમ જે મોઢામાં સ્વાદ આવે તેમ પર્યાયમાં અનુભવ થાય છે. દ્રવગુણમાં તો અનુભવ થતો નથી. દ્રવગુણ પર્યાય સિવાય તારા પદાર્થમાં ત્રીજો વિભાગ છે નહીં કોઈ. તો તારા પર્યાયના મોઢામાં તને તારો સ્વાદ આવે અને તું અમને પૂછવા આવશ કે આત્માનો સ્વાદ કેવો હોય, જ્ઞાન સ્વભાવ કેવી રીતે અનુભવાય, કેવી રીતે એનો સ્વાદ થાય. તારી વાત અમને થોડી વધારે વિચિત્ર લાગે છે ઓલા કરતા. એટલે ઠીક, એટલું સહેલું કરીને ગુરુદેવ એમ કીધું કે તું ચાવસ ને તું પૂછે કે મને સ્વાદ કેવો આવે છે. સાકર ને ચાવતો જાય ને પાછો કેતો જાય કે મને સ્વાદ કેવો આવે છે, મને ગયું ગળપણ ને સમજાવો. આ એવી વાત છે. શ્રી ગુરુએ માર્ગ ને સુગમ કરી દીધો છે, સમાવેશ છે અનુભવ પ્રકાશ દીપચંદ હતું વાક્ય લીધું બહુ શ્રી ગુરુ ને યાદ કર્યા છે દીપચંદજી સાહેબે કેટલી જગ્યાએ વારંવાર ગુરુ ને લીધા છે શ્રી ગુરુ એ માર્ગ ને સુગમ કરી દીધો છે આ રીતે સુગમ કરી દીધો પોતે પોતાના જ્ઞાન સ્વભાવ રૂપે અનુભવાઈ રહ્યો છે અને ચૈતન્યતા રૂપે અનુભવમાં આવી રહ્યો છે કેમ કે અંદર માં એટલું ચૈતન્ય 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 સિવાય કઈ છે નહીં ધારાવાહી ચૈતન્ય ચૈતન્યતા પણ અનુભવમાં આવી રહ્યો છે બીજું કઈ અંદર છે નહીં એ અનુભવમાં આવે કોઈ પણ પદાર્થ ના પ્રતિબિંબ ઝીલીને તે ભ્રમથી માન્યું છે કે મને આનો અનુભવ થાય છે અને તેનો અનુભવ થાય છે એ ભ્રમ તને તારો પોતાનો સ્વાદ લેવામાં ભૂલવાડે છે કોણ ભૂલે છે ભૂલાવે છે બોલો ભ્રમ ના મને તો ઠંડી લાગે છે મને તો અત્યારે ઉનાળો છે એટલે ગરમી લાગે છે એ જે બીજું 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 લાગે છે એ તને તારો પાડવા દેતો નથી બીજું કાંઈ વાંધો નથી જળના અનુભવમાં એટલો બધો તું એકાગ્ર છો કે તારા અંદરના ચાલતા સ્વાદને ચૂકીને વિસ્મરણ કરીને તું પરિણમી રહ્યો છું હવે એક વાર એ પ્રતિબિંબોના તરફ દુર્લક્ષ કરીને એને ગૌણ કરીને એને દુર્લક્ષ કરીને એની ઉપેક્ષા કરીને ઉપેક્ષા કરીને એટલા માટે જેવું છે કે અપેક્ષા વૃત્તિમાં તું ઊભો છો મને આમ જોઈએ મને આમ જોઈએ મને આમ જોઈએ એ બધાની ઉપેક્ષા કરીને અને તારા સ્વભાવના સ્વાદની અપેક્ષા કરીને અંદર જો તો અંદર એકનું એક ધારું ચૈતન્ય 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 ચૈતન્યતા ચૈતન્યપણે જ અનુભવમાં આવે ચૈતન્યતા શબ્દ ભાઈ પડે છે ચૈતન્યતા રૂપે અનુભવમાં આવે છે આ બાળગોપાળ બધાને અનુભવાઈ રહ્યો છે પણ ઓલો જે યથાર્થપણે નથી કેમ કે પકડાતું નથી તે યથાર્થપણે નહીં આવી રહ્યો છે તો બધાને અનુભવમાં પણ પકડાતું નથી એટલે યથાર્થપણે નહીં કેમ કે ભ્રાંતિગત રીતે બીજાને વેદે છે એવો એને અધ્યાસ મિથ્યા ભાવ ચાલે છે અધ્યાસ એટલે મિથ્યા ભાવ ચાલે છે પણ તેના સ્વરૂપે અનુભવાઈ રહ્યો છે તો પણ તેના સ્વભાવ રૂપે અનુભવાઈ રહ્યો છે એ તો મટવાનું જ નથી સ્વભાવ રૂપે જે એનું અનુભવન પરિણમન છે અનુભવ રૂપ પરિણમન છે વિગન રૂપ પરિણમન છે એ તો મટવાનું જ નથી તારે જે બી નવરાશ મળે અને સુખી થવું હોય તે બી જોજે પકડજે બાકી ચાલુ ને ચાલુ રહેવાનું છે એવી તું દુઃખથી થાક જોજે જ્યાં સુધી તને દુઃખનો થાક દોષનો થાક નહીં લાગે ત્યાં સુધી તને જોવાની ફુરસદે નહીં આવે જોવાનો પુરુષાર્થ નહીં થાય અને દેખાશે પણ છતાં વસ્તુ મટવાની નથી જેમાં વર્ણરસ સ્પર્શકુંદ બધામાં જડતા છે સ્પષ્ટપણે દેખાય છે પ્રત્યક્ષ જડતા દેખાય છે કે ભાઈ આ તો જડ જ છે શરીર છે એ જડ જ છે તેમ આત્મામાં ઓલામાં એકલી જડતા છે પરમાણુઓમાં એકલી જડતા છે તેમ આત્મામાં એકલી ચૈતન્યતા છે ક્યારેક એમ કે ખરી નક્યો બહુ લીધો હતો બે કલાક સતત બે કલાક એમ્બ્યુલન્સમાં ગઈ હતી એમ કે લાગતો હતો કે ગમે ત્યારે જે છૂટી પણ જાય. અને એમ સારું હતું કે બીજામાં જીવ નતો, સુયોગની વાતમાં જીવ નતો, વિકલ્પ અમને ગુરુદેવ નો બેનશ્રી ને ભક્તિ નો દર્શન ના આવતો હતો, પ્રભાવ ના આવતો હતો બસ. એટલે એ સારું હતું, એ વિશે લીધો હતો. હવે એના ઉપર પાછો પ્રશ્ન ઉઠાવ્યો લાગે છે, 173 માં છે, એના ઉપર ઉઠાવ્યો લાગે છે કે ચૈતન્યતા એટલી સ્પષ્ટ છે કે તે ઓળખવી હોય તો ઓળખી શકાય તેવી છે. ઠીક, એટલે પ્રશ્નમાં એમ છે કે અસ્પષ્ટ હોય તો ન પણ અમને દેખાય. હા, અસ્પષ્ટ નથી, તારી આંખે ઝાંખપ છે. વસ્તુ સ્પષ્ટ જ છે, વસ્તુ અસ્પષ્ટ નથી. ઓળખી શકાય તેવી છે, સ્પષ્ટપણે છે. શું વસ્તુ? સ્પષ્ટપણે છે, અને સ્પષ્ટપણે છે તેથી ઓળખી શકાય તેવી છે. ગોપાલદેવે બીજા સંકેતમાં આ શબ્દ વાપર્યો છે, પરમાર્થની સ્પષ્ટ અનુભવાંશે પ્રતીતિ, એ બીજું સંકેત છે. સ્પષ્ટ શબ્દ ત્યાં વાપર્યો છે, પ્રતીતિ પણ સ્પષ્ટ આવે છે. પ્રતીતિ એટલે વિશ્વાસ, મેં ઓળખ્યો એવો મારો જે પદાર્થ આત્મા, એ પરમેશ્વર પદ છે, સાક્ષાત સિદ્ધ પદ છે, પ્રગટ સિદ્ધ પદ છે, એ સ્પષ્ટ પ્રતીતિમાં આવે છે. તો પ્રતીતિ સ્પષ્ટ થાય છે, ભાવભાષણ સ્પષ્ટ થાય છે. પ્રતીતિ ત્યાં ભાવભાષણ જ્ઞાનની પરિયેલી, એ સ્પષ્ટ થાય છે. તો એનો અર્થ કે સામે વસ્તુ સ્પષ્ટ છે, વસ્તુ અસ્પષ્ટ છે ને આ ભાવભાષણ સ્પષ્ટ થાય છે એમ તો બને નહીં. ભાવભાષણ સ્પષ્ટ છે એ સિદ્ધ કરે છે કે વસ્તુ પણ સ્પષ્ટ છે. આંખે ઝાંખપ હોય અને સામો પદાર્થ ન દેખાય, પણ તેથી સામા પદાર્થની હૈયાતીમાં કાંઈ વાંધો નથી. જેમ છે જે કાંઈ તકલીફ છે એ પોતાનામાં છે, અને એને ઠીક કરવાની રીતે છે. ઓળખી શકાય તેવી છે, સ્પષ્ટપણે છે, પણ પોતે ઓળખતો નથી. ઓળખવાની યોગ્યતા ક્યાં નથી, અને કાં ઓળખવાનો પ્રયાસ નથી. યોગ્યતાપૂર્વક પ્રયાસ થાય અને ન ઓળખાય, ન ભૂતો ન ભવિષ્ય, એવું બન્યું નથી ને એવું બનવાનું પણ નથી, અને અત્યારે એવું બનતું નથી. ત્રણે કાળ લઈ લેવા. ચૈતન્યતા તો સ્પષ્ટ છે, ઠીક. સ્પષ્ટતાનો પ્રશ્ન કર્યો તો બે વાર જવાબ દીધો છે કે ચૈતન્યતા તો સ્પષ્ટ છે. પણ આત્મામાં ચૈતન્યતા સિવાય બીજું બહારની કોઈ ચીજ તો ભળી નથી, આવી નથી, રહી નથી, તો વાત ક્યાં રહી? એટલી ચૈતન્યતા છે. સ્વર્ગનીઓની અપેક્ષામાં, પર પદાર્થની અપેક્ષામાં, પર સંયોગની અપેક્ષામાં, રાગ દ્વેષ અને મોહના ભાવોની ભૂતાવળ એટલી ઊભી કરી છે પરિણામમાં. શું એ ભૂતાવળના ધુમાડામાં ચૈતન્ય અગ્નિ દેખાતો નથી, પણ બુઝાતો નથી આ અગ્નિ. અનંતી શક્તિ હોવાથી અગ્નિ બુઝાતો નથી. વાત ભૂતાવળને દૂર કરવાની રહે છે. કેવી રીતે થાય? અપેક્ષા છોડ. ક્યાં સુધીની અપેક્ષા છોડ? કે એક રાગ અને રાગના કણની પણ અપેક્ષા ન જોઈએ. રાગના વિષયની અપેક્ષા તો એક બાજુ રહી, અભિપ્રાયમાં આટલી તૈયારી જોઈએ. તો પાડું દેવું લીધું ને, મોક્ષ મોમુક્ષુ થયા પછી પણ દોષ રીત્યો રહે છે કે આ જગતની કલ્પ પણ સુખેચ્છા એ શું કરવા લીધું? વિતરાક થઈ ગયો છે કઈ મોમુક્ષુ? નાનીને વિકલ્પ આવે છે એમ કે તર્ક કરવો હોય તો અહીંયા અભિપ્રાયની વાત ચાલે છે. મોમુક્ષુની ભૂમિકા અભિપ્રાયને બદલવાની છે. સારા અભિપ્રાયમાં જ્યાં સુધી અપેક્ષા વૃત્તિ છે, અપેક્ષા બુદ્ધિ છે, વૃત્તિ કરતા પણ બુદ્ધિ શબ્દ લઈએ, અપેક્ષા બુદ્ધિ છે ત્યાં સુધી અંદરની ચૈતન્યને ઓળખવાની અપેક્ષા વૃત્તિ ઉત્પન્ન થશે અને ઓળખાશે નહીં. કેમ કે એ અપેક્ષા વૃત્તિ જ્ઞાનને આવરણ લાવે છે. શું લાવે છે? જ્ઞાનને આવરણ લાવે છે. એટલે વસ્તુ સ્પષ્ટ હોવા છતાં ઓળખતો નથી અથવા ઓળખી શકતો નથી, એવી સ્થિતિ ઊભી થાય છે. આવરે છે મલિનતા રૂપી જ આવરણ છે. નિર્મળતાને તો મલિનતા જ મારે ને. એટલે પહેલેથી વેદનાના કાળથી, પહેલેથી એટલે વિજ્ઞાનના કાળથી વૈરાગ્ય શરૂ થઈ જાય છે. બધેથી ઉદાસ 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 થઈ જાય. પછી વિષય લંબાયો છે 174 માં કે આત્મા ઓળખવા માટે કેવી રીતે પુરુષાર્થ કરવો. આપણે આટલી બધી વાત કરી તો લાલચ તો થાય છે, ઓળખી લઈએ, પુરુષાર્થ કેવી રીતે કરવો અથવા કેવી રીતે આગળ સમાધાન તેનો વારંવાર વિચાર કરવો. વારંવાર વિચાર કરવો કે અંદરમાં કેવી રીતે ઓળખાય એનો વારંવાર વિચાર કરવો. ભાવના તો પાયાની વાત છે, ભાવના વગર તો બધું લુખું થઈ જાય. અનુદય ભાવ તો શું છે? વેદમ ની પ્રધાનતામાં લેવો. વિકલ્પમાં તો ઘણી વાર તે પ્રકારનો ઉદય હોય છે ને, દોડાય એટલે વિકલ્પ આવ્યા કરે. તેનો વારંવાર વિચાર કરવો, તે જાતના સ્વાધ્યાય મનન કરવા. સ્વાધ્યાય મનન પોતાને જ્યાં અત્યારે આ પ્રયોજન છે તો આ પ્રયોજનભૂત સ્વાધ્યાય મનન કરવા, બીજી અપ્રયોજનભૂત વાતોને માથું મારવું નહીં. સ્વાધ્યાયમાં પણ અંતરમાં જિજ્ઞાસા કરવી, અપૂર્વ જિજ્ઞાસા કરવી, ઓળખવા માટેની અપૂર્વ જિજ્ઞાસા કરવી, અને મહિમા કરવી કે આત્મા કેવો અપૂર્વ હશે, આ આત્મા તો કેવો અપૂર્વ હશે કે જેની કેવળ જ્ઞાનની પર્યાયમાં ત્રણ કાળ ત્રણ લોક એક સાથે દેખાવા છતાં પણ ઉપયોગ એની સન્મુખ થાય નહીં, અને સ્વરૂપમાં ચોંટેલો રહે. આત્મા કેવો હશે કે ઉપયોગ આત્મામાંથી ફરે જ નહીં, એવો કેવો હશે કે ત્રણેય કાળના ત્રણે સર્વ જગતના સચરાચર પદાર્થોની અવગણના કરીને ઉપયોગ ત્યાં ને ત્યાં ખડાઈ રહીને ચોંટી જ રહે, છૂટે જ નહીં. છૂટે જ નહીં એમ નહીં, છૂટી શકે નહીં. એ આત્મા ઉપયોગ ને એવો પકડી રાખે છે, જકડી રાખે છે, ઉપયોગ ખસી શકે એવો મહા આશ્ચર્યકારી અદભુત થી અદભુત અદભુતાત અદભુતમ લીધું છે ને નૈનાવનામ, અદભુતાત અદભુતમ છે. સમયસાર મને કહે છે અદભુતાત અદભુતમ. સમયસાર ની ટીકા પૂરા પૂરી કરતા અમૃતચંદ્રાચાર્ય એ રીતે મહિમા કરે છે કે અલમ અલમ બસ થાઓ બસ થાઓ. ઘણા વિકલ્પો ચાલી ગયા શાસ્ત્ર લખવાના, અલમ અલમ અતિ જલ્પને નો વિકલ્પને અતિ વિકલ્પને નો વિકલ્પની જલ્પનાથી બસ થાવ બસ થાવ. આ ચૈતન્ય સ્વરૂપ આત્મા તો અદભુત થી પણ અદભુત અદભુતમ. હું એની મહિમા ડૂબું છું હવે. હવે એની મહિમા નો વિકલ્પ નહી, એવી વસ્તુ છે. અને એની સાબિતી એ છે, વસ્તુ એવી છે અંદર માં, એની સાબિતી એ છે કે સિદ્ધ ભગવાન અરિહંત ભગવાન જ્યારથી કેવળ જ્ઞાન થયું ત્યારથી ત્રણ લોક ને જાણવા છતાં પણ ત્યાં ઉપયોગ ને ફેરવતા, ઉપયોગ ને તો ફેરવતા નથી પણ ઉપયોગ નો કોઈ અંશ પણ ફરતો નથી. આખો ઉપયોગ તો ન ફરે, અંશે પણ ઉપયોગ ફરતો નથી, અને એક સમય માટે પણ ફરતો નથી, સૂક્ષ્મ કાળ માટે પણ ફરતો નથી. વધારે વાર તો લંબાવવાનો સવાલ નથી, એક સૂક્ષ્મ એક સમય માટે પણ ફરતો નથી. કારણ શું? અંતર આકર્ષણ આટલું બધું કેમ? કે અંદર આત્મા એવો છે, એવો જ કોઈ આત્મા છે મહિમાવંત, કે ઉપયોગ ને છૂટવાની પરિસ્થિતિ ઉભી થાય. આ બાહુબલીજી ની મૂર્તિ એવી ઘડી છે, શ્રવણ બેલબેલા ત્યાં બેઠા ઉભા થવાનું મન ન થાય, ખાવા પીવાનું બધું રહી જાય, ભૂલી જાય, અહીંયા બેઠા જ રહ્યો. નિરખત તૃપ્તિ ન હોય, આનંદ બિંદી ગાયું કઈ શ્રેયસના ભગવાન માં, શ્રેયસના ભગવાન ની સ્તુતિ કરવી છે. હે, હા, વિમલનાથ ભગવાન, શ્રેયસ ભગવાન, વિમલનાથ ભગવાન શાંત હામીય ભરી મૂર્તિ રે, મૂર્તિ રચી રે, ઉપમા ન ઘટે કોઈ, અનુપમ મૂર્તિ છે. વિમલનાથ ભગવાન ને જોઈને કે છે, આ તો કઈ ઉપમા આપી શકાય નહીં, શાંત સુધાર સર્જી લીધી રહે, અંદર ને શાંતિ ને આપ તો વિધિ રહ્યા છો, અનુભવી રહ્યા છો, અલગથી શાંતિ આપની મુદ્રામાં અમે જોઈએ છીએ. નિરખત તૃપ્તિ ના હોય જોતા અમને તો કઈ, ત્યાંથી ખસવાનું ઉપયોગ ફેરવાનું મન થતું નથી. તું જે સાક્ષાત સમોસરણમાં બિરાજતા હોય ભગવાન તીર્થંકર ભગવાન, ત્યારે એ અનુભવ ઘણા જીવોને થાય છે, એવો અનુભવ ઘણા જીવોને થાય છે. પણ સદમસ્ત છે, અને પર વિષયમાં ઉપયોગ અંતર્મુખથી વધારે કોઈનો ટકી ન શકે. આખરમાં એ પર વિષય છે, પાછળ વસ્તુ ટાય ઉપયોગ ટકી ન શકે, ઉપયોગ ફરી જાય ત્યાંથી. એક સ્વ વિષય આત્મા એવો છે, એમાં ડૂબો એટલે ગયો, અંતર્મુર્ત એમાં ડૂબ્યો, મને દશાપૂર્વક સરસ છે. એ પહેલાં તો અંતર્મુક્ત આવે તો ચોથે પાંચમે ગુણ સ્થાને ડૂબી ન શકે, બહાર નીકળી જાય છટકીને. જેમ એટલી શાંતિ રહેલાતી હોય તો છટકે ઉપયોગ, પણ જો મુનિ દશામાં અંતર્મુર્ત રહ્યો ગયો ખરાશ, પછી બહાર નીકળે, નીકળી શકે જ નહીં. એટલો ઊંડો જાય, એટલો ઊંડો જાય, એટલો ઊંડો જાય, એનું લેવલ એટલું છે, પછી બહાર આવવાની કોઈ પરિસ્થિતિ રહેતી નથી. કળિયુગ નથી, નીચે હેલો જ જાય, હેલો જ જાય, હેલો જ જાય, પછી અંદર જ હેલો જાય છે. મને અહીંયા પ્રશ્ન ઉઠાવ્યો છે કે આત્મા ઓળખવા માટે કેવી રીતે પુરુષાર્થ કરવો. 174 માં 171, 172, 173 અને 174 માં એક જ વિષયની ચર્ચા ચાલે છે. કૃષ્ણના ત્રણ ભાગ પડ્યા છે સંકલનમાં, પણ વિષય તો એક જ ચાલે છે. તેની મહિમા કરવી કે આત્મા કેવો અપૂર્વ છે, ભલે ન જોયો હોય તો પણ જ્ઞાનીઓ મુનિઓ અને ખુદ સર્વજ્ઞ પોતે પણ એ આત્માની મહિમા કરે છે. જે વાણીને દેવી ધ્વનિ પણ જે વાણી કહી શકે, સર્વજ્ઞ પણ કહી શકાય નહીં તેને અન્ય વાણી તે શું કહે. જે સ્વરૂપને જે સર્વજ્ઞ દીઠું જ્ઞાન માં કહી શકાય નહીં તે પણ એટલો મહિમા છે કે એનો મહિમા એ પોતે કહી શકાય નહીં, પૂરો ન કહી શક્યા. પણ એનો અર્થ કે મહિમા તો ઘણો કર્યો છે, પૂરો ન કહી શક્યા. કેમ કે મહિમા એટલો બધો છે એટલે એને પૂરો કહી શક્યા નહીં. પૂરો જાણી ન શકે એમ નથી કીધું, દીઠું તો ખરું છે, જે સ્વરૂપને દીઠું પોતાના જ્ઞાનમાં તો એમણે દીઠું, પણ પાણીમાં ન આવે શકે, દિવ્ય ધ્વનિમાં ન આવે, જોનાર કહી ન શકે એવો મહિમાબંધ પદાર્થ છે. એ મહિમાને જિજ્ઞાસા એક સાથે ઊભી થવી જોઈએ. પોતે જ પાછો, એમ બીજાની વાત નથી આવતી, શું પોતાની વાત ચાલે છે. કેવો હશે અને તે મને પ્રગટ કેમ થાય, અને હું છું તો પ્રગટપણે મને અનુભવમાં કેમ આવું. છે તો પ્રગટ, પ્રગટ કેમ થાય એટલે છે તો પ્રગટ, પણ અનુભવમાં આવે અને પ્રગટ થયું એમ કહેવામાં આવે છે. એ પ્રગટ કેમ થાય એટલે અનુભવ કેમ થાય. વિભાવની મહિમા ગૌણ કરીને અને એની ઉપેક્ષા કરીને સ્વભાવની મહિમા પ્રગટ કરવી, વિભાવની ઉપેક્ષા કરીને સ્વભાવની મહિમા પ્રગટ કરવી, એટલે કોઈ પણ વિકલ્પો ગમે તેવા આવ્યા હોય તો પણ એની મહિમા કરવી. સ્વભાવ સિવાય કોઈની મહિમા ન કરવી, એવા બધી પર્યાયો આવી ગઈ, કોઈ બાકી ન રહે. જ્યારે શુદ્ધ પર્યાયો પણ સ્વભાવની અપેક્ષાએ મહિમા કરવા લાયક નથી તો વિભાવને તો પ્રશ્ન જ રહેતો નથી. એ તો પહેલેથી જ પ્રશ્ન ખલાસ થઈ જાય છે. પણ જીવને પોતાના સ્વભાવની ખબર નથી એટલે શુભ ભાવ અને શુભ ક્રિયાની મહિમા કરે છે. શુભ ભાવ અને શુભ ક્રિયાની મહિમા કરે છે. મેં આટલું કર્યું, મેં આટલું કર્યું, મેં આટલું કર્યું ક્રિયામાં, અને આટલા ભાવ મને આવ્યા સારા. સ્વભાવ જો તો એની પાસે કઈ મહિમા કરવા જેવા છે નહીં. દુર્ગોષ્ટીએ ત્યાં સુધી એ વાત લીધી છે, પરમાગમ સારમાં આપણે એ વાત લીધી છે. એક હજાર બે કે એટલો ચાંદ્ર છે પોતાના નિર્વિકલ્પ જ્ઞાનની વેદનામાં. વેદના આગળ એવો શબ્દ વાપર્યો છે, તમને વાંચશે પરમાગમ સાર. વિકલ્પ વિનાની જ્ઞાનની વેદના કેવી છે? અંદર જે ધારા ચાલે છે આ વેદન ચાલે છે એની વાત એ છે, જેમાં સ્પષ્ટ ઓળખાઈ શકે એ વિકલ્પ વિનાની જ્ઞાનની, કેમ કે વેદન તો નિર્વિકલ્પ જ હોય, એ કેવી છે તેનું અંતરલક્ષ કરવું. જિજ્ઞાસા કેવી છે એ જે વચન રચના છે ગુરુદેવની, એની અંદર જિજ્ઞાસાનો ટોન છે, અંડરટોન છે કે વિકલ્પ વિનાની જ્ઞાનની વેદના અંદરમાં કેવી છે. એમ કે એ પોતે જ્ઞાન સ્વરૂપ, એ ભગવાન આત્મા છે, અનુભૂતિ સ્વરૂપ, તેનું અંતરલક્ષ કરવું. તેનું નામ ભાવસ્વરૂપ છે અથવા તેનું નામ ભાવસ્વરૂપ પૂર્વકનું લક્ષ છે, આ ઓળખાણ છે અહીંયા. હવે એક સ્પષ્ટ વાત લીધી, રાગની અપેક્ષા છોડીને એ વખતે જે વિકલ્પ ચાલતો હોય, આ તો સવિકલ્પ દશામાં ઓળખાણ થાય છે ને, આત્માનો જ વિકલ્પ ચાલતો હોય તો ભેદજ્ઞાનમાં જુદો પાડે. ભેદજ્ઞાનના પ્રયોગમાં વિકલ્પ જુદો અને એકનું જ્ઞાન જુદો. એ જે જુદો પડેલો વિકલ્પ, જુદો જે દેખાયેલો વિકલ્પ, એની ઉપેક્ષા કરીને, અપેક્ષા છોડીને એટલે ઉપેક્ષા કરીને સ્વનું લક્ષ્ય કરતા, એટલે પોતાપણું એમાં કરતા ભાવ શ્રુત જ્ઞાન ખીલે છે. શું થાય છે? ભાવ શ્રુત જ્ઞાન જેમ હજાર પાંખડીનું કમળ ખીલવા માંડે એમ અનંત ગુણનો આત્મા નું કમળ ખીલવા માંડે, ભાવ શ્રુત જ્ઞાન ખીલે છે. અને એવા ભાવ શ્રુતમાં, તે ભાવ શ્રુતમાં આનંદના ફુવારા છે. ક્યાંથી આ પકડ્યું મને ખબર નથી, મને ખબર છે એક સંકલન બીજું કરેલું હતું અધ્યાત્મ પરાગનું. એ ગુણીબેન ભ્રંચારી છે ને, એમના માતુશ્રીના દેહાંત વખતે એમને પોતે કેટલાક વચનોનું સિલેક્શન કર્યું હતું, ગુરુદેવના, કૃપાળુદેવના, સુદાનીજીના, બેનશ્રીના, એમ કરીને ચારે જ્ઞાનીઓના વચનોનું શું સિલેક્શન. તો પોતે અભ્યાસી છે, એટલે કે મારે એક પુસ્તક બહાર પાડવું છે ને ખર્ચ કરવો છે. તો આ રચનામૃતમાં તમે તો અભ્યાસી છો, સિલેક્ટ કરી લ્યો. સિલેક્ટ કર્યા પછી મને વંચાવ્યા, પછી મને કે તમે થોડાક ઉમેરો એમાં, આ કેટલાક ઉમેર્યા એમાં આ એક મેં ઉમેર્યું. એ ગુરુદેવની હયાતીમાં પુસ્તક બહાર પડ્યું હતું. આ પુસ્તક ગુરુદેવની બિન હયાતીમાં બહાર પડેલું, એ પુસ્તક ગુરુદેવની હયાતીમાં બહાર પડ્યું હતું. ગુરુદેવને એમણે સમર્પણ કર્યું, એમાં આ વાંચ્યું. મારે પકડ્યું છે કે એમણે દેવા ગયા છે તારા વાત થઈ. મને કે આ વચન વાંચીને ગુરુદેવ શું ક્યાં કે ભારે પકડ્યું છે કે એમ કે તમને ખ્યાલ નો ને એમ કે પોતા એમને બેને બધું સંકલન કર્યું છે એમ એમને વાત કરી કે આ તમારા સિલેક્શનમાં આ વચન નામ ગુરુદેવનું ધ્યાન ખેંચાણું છે. આશય શું છે કે સર્વ પ્રકારના રાગની ઉપેક્ષામાં આવવું જોઈએ, અને સ્વરૂપની અપેક્ષામાં એની ઉપેક્ષા સહજ છે. એવી સ્વરૂપની અપેક્ષા થવી જોઈએ તો આત્મા ઓળખાય અથવા લક્ષ્ય ગોચર. એટલે અહીંયા પણ એ છે, જિજ્ઞાસા કરવી, મહિમા કરવી કે આત્મા કેવો અપૂર્વ હશે અને મને કેમ પ્રગટ થાય, એની તાલાવેલી લાગવી. વિભાવની મહિમા ગૌણ કરીને બધામાંથી ચાલ્યું આપણે, વિભાવની મહિમા ગૌણ કરીને જે ગુરુદેવ 1002માં વાત કરી, એ અહીંયા 174માં વાત કરે છે કે ચાલતા વિકલ્પની ઉપેક્ષા થવી જોઈએ. અને તો જ ભેદ જ્ઞાન પ્રયોગાત્મક છે. વિકલ્પની ઉપેક્ષામાં ભેદ જ્ઞાન છે પ્રયોગાત્મક છે. વિકલ્પની ઉપેક્ષા છે, ચાલતા વિકલ્પની ઉપેક્ષા થવી. વિભાવની મહિમા ગૌણ કરીને સ્વભાવની મહિમા પ્રગટ કરવી. પણ સુગમપણે સ્વભાવની ઓળખાણ થવા માટેનું પ્રેરણા છે. પોતે ચૈતન્ય દ્રવ્ય પોતાના જ્ઞાન સ્વભાવે ઉઠાય કેવી રીતે નિરંતર અનુભવમાં આવી રહ્યું છે. મોક્ષાર્થી થઈને પરમ જિજ્ઞાસામાં આવતા ચાલતા વિતરની અપેક્ષા મટતા જ્ઞાન વેદનથી જ્ઞાન વેદનના આધારે જ્ઞાન વેદનના આધારે આત્મા લક્ષ્ય ગોચર થઈ શકશે.